நமோ அரியந்தானம், நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ வஜ்ராயானம், நமோ லோயே சவசாஹுணம். ஜீ ஸ்வரூப சமஜா வினா பாம்யோ துக்க அனந்த், சமஜாயூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். સોલ સાયન્સ ના ક્લાસમાં બે ટર્ન થી આપણે દ્રવ્ય ગુણ પર્યાય વિષય ઉપર ચર્ચા પ્રારંભ કરી છે. એઝ આઈ મેન્શન્ડ ઇન ધ લાસ્ટ લેક્ચર ઓલ્સો દેટ ધીસ ટોપિક ઇઝ સો 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 ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, કે આ સમજ્યા વગર જૈન શાસન, જૈન ધર્મ નહીં સમજાય. આપણે દ્રવ્ય ગુણ પર્યાયની જે ચર્ચા પ્રારંભ કરી છે એમાં આપણે એક જે સબસ્ટેન્સ છે એનું ફોર્મેશન સમજી રહ્યા છે. બે ચાર પ્રશ્ન આપણા નિગોધ સંબંધી આવ્યા છે એને હું લઈશ અને એક બે ઇમ્પોર્ટન્ટ બીજી વાતો પણ કરવાની છે. થોડોક આપણે વિષય આ લઈએ અને પછી આપણે એની ચર્ચા પણ કરશું. આપણા બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પૂરા થયા હમણાં સુધી દ્રવ્ય ગુણ પર્યાય લેક્ચરમાં. આપણે વિશ્વની પરિભાષા જોઈ કે વિશ્વ કોને કહેવા, જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. હવે આ એક વાત આપણે કરી. એમાંથી એક બીજો પ્રશ્ન ઉભો થયો હતો કે જે વિશ્વ છે એનો ક્યારે નાશ થાય કે ન થાય, તો એમાંથી આપણે ગયા દ્રવ્યના સ્વરૂપ ઉપર. અને જે છ દ્રવ્ય છે એ છ દ્રવ્યની આપણે સામાન્ય વિશેષતા ભણ્યા. સામાન્ય ક્વોલિટીઝ એ છ દ્રવ્યની આપણે ભણ્યા કે છ દ્રવ્ય અનાદિ અનંત છે, છએ દ્રવ્ય અકૃત્રિમ છે, છએ દ્રવ્ય સ્વયં સિદ્ધ છે અને છએ દ્રવ્ય અવિનાશી છે. જ્યારે દ્રવ્યનો જ નાશ નથી થતો તો દ્રવ્યના સમૂહને જેને આપણે વિશ્વ કહીએ છીએ એ વિશ્વનો પણ નાશ નહીં થાય. તો એ રીતે આપણે દ્રવ્યની અનાદિ અનંતપણાની સિદ્ધિ અને એની સાથે સાથે વિશ્વની પણ અનાદિ અનંતપણાની સિદ્ધિ આપણે કહી. હવે આપણે વિષયને આગળ વધારીએ. વિષયને આગળ વધારીએ એની પહેલા આપણે હજી એક પોઈન્ટ લીધો હતો, છ દ્રવ્યના આપણે નામ જોયા હતા. મને એક સજેશન આવ્યું છે કે એ છ દ્રવ્ય જે છે એ છ દ્રવ્યની આપણે પરિભાષા એક એક લાઇનમાં આપણે જોઈએ. હું એકદમ સિમ્પલ એની વ્યાખ્યા અને એનું સ્વરૂપ એક એક લાઇનમાં કરું છું, એની સાથે પછી આપણે આગળ વધશું. બહુ જ સિમ્પલ. જીવ દ્રવ્ય કોને કહેવાય? તો કે જે દ્રવ્યમાં જ્ઞાન દર્શન આદિ જે વિશેષ ગુણો છે, જાણવા દેખવાની સામર્થ, સુખ દુઃખના અનુભવની સામર્થ, વેદનની સામર્થ, ફીલિંગ સમજાય છે, તો એવા પ્રકારની જે સામર્થ છે એવા જીવને, એવા દ્રવ્યને જીવ દ્રવ્ય કહેવાય છે. જેમાં જ્ઞાન દર્શન સ્વરૂપી આત્માને પરિભાષા જીવ દ્રવ્યની એમાં આવે છે. જ્ઞાન દર્શન સ્વરૂપી આત્માને જીવ દ્રવ્ય કહેવાય છે. જેમાં જાણવા દેખવાની સામર્થ છે એ જીવ દ્રવ્ય છે. જેવી રીતના એક ડેડ બોડી પડી છે એમાંથી જીવ દ્રવ્ય નીકળી ગયો, સુખ દુઃખના વેદનની સામર્થ જેમાં છે જીવ દ્રવ્ય છે, તો એ સુખ દુઃખનું વેદન કરવા વાળો દ્રવ્ય નીકળી ગયો અને એ શરીરને પરિવારજન જઈને બાળી આવે છે. તો અહીંયા આપણને બે દ્રવ્ય સમજાઈ ગયા કે જેમાં જ્ઞાન દર્શન નથી, એના પોતાના ગુણો છે, પણ જેમાં જ્ઞાન દર્શન નથી, સુખ દુઃખની વેદન કરવાની સામર્થ નથી, એ પુદ્ગલ દ્રવ્ય છે. અને જાણવા દેખવાની સામર્થ જેમાં છે એ જીવ દ્રવ્ય છે. આ બે થઈ ગયા. આપણે એની ચર્ચા બહુ વિસ્તારથી કરશું, પરંતુ હમણાં ખાલી એક જનરલ બધાને થોડો ખ્યાલ આવે કે છ દ્રવ્યનું સ્વરૂપ શું છે, એની માટે આપણે એક એક લાઇનમાં એનું સ્વરૂપ લઈએ છીએ. જે આ ટીવી, કમ્પ્યુટર, ફોન, શરીર, ઘર, જે ઘર, વસ્ત્ર, આ રૂમાલ, જે પણ આપણને આ બધી વસ્તુઓ દેખાય છે એ બધું પૂતગલ છે, જળ છે. અને એ જળને આપણે પોતાનું માનીએ છીએ કે આ મારું, આ મારું, આ મારું. તો એવું જે મારાપણાનો ભાવ જળ પ્રત્યે થાય છે એનું નામ જ છે મિથ્યાત્વ, એ જ દુઃખનું કારણ છે. તો આ રીતે આપણે જીવ પૂતગલની વાત કરી. હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયની વાત કરીએ શોર્ટમાં, તો એને જરા સમજવું કઠિન છે. એને એક આપણા જ્ઞાનમાં એ બે દ્રવ્યનું સ્વરૂપ સમજવું થોડું કઠિન છે. આપણે જીનાગમના માધ્યમથી એનું સ્વરૂપ સમજીએ છીએ કે જે દ્રવ્ય જીવ અને પૂતગલ જે સ્વયં પોતે ગમન કરે છે, એટલે કે એક જગાથી બીજી જગાએ જાય છે, એવી જે એક જગાથી બીજી જગાએ મૂવ કરવાની ક્વોલિટી છે, એ મૂવ કરવાની ક્વોલિટી છ દ્રવ્યમાંથી ખાલી બે દ્રવ્યમાં છે, જીવ અને પૂતગલમાં. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એક જગાથી બીજી જગાએ નથી જતા, એ જ્યાં છે ત્યાં સ્થિર રહે છે. મૂવિંગ ક્વોલિટી નથી, ક્રિયાવતી શક્તિ જેને કહેવાય. તો એ ક્રિયાવતી શક્તિ ચાર દ્રવ્યમાં નથી, બે દ્રવ્યમાં છે. તો જ્યારે જીવ અને પૂતગલ, જ્યારે જીવ અને પૂતગલ પોતે પોતાની યોગ્યતાથી સ્વયં ગમન કરતા, પોતે મૂવ કરતા, મૂવ થતા, એક જગાથી બીજી જગાએ પોતે મૂવ થતા જે જીવ અને પૂતગલ દ્રવ્ય છે, જીવ અનંત છે, પૂતગલ એના કરતા અનંત ગુણા વધારે છે, એની વાત આપણે ગયા લેક્ચરમાં કરી હતી. તો પોતે મૂવ થતા જીવ અને પૂતગલને, એટલે ઉપાદાન પોતાનું, મૂવિંગ પાવર પોતાનો, પોતામાં એ મૂવિંગ સ્ટ્રેન્થ છે, એ સ્ટ્રેન્થને, એ સ્વશક્તિને ઉપાદાન કહેવાય છે. આત્મામાં અને પૂતગલમાં જે ગમન કરવાની, મૂવ કરવાની પોતાની શક્તિ છે, એ શક્તિને ઉપાદાન કહેવાય છે. આ એ વસ્તુની સ્વશક્તિનું નામ ઉપાદાન છે. તો એ સ્વશક્તિ પોતાની છે, અને જ્યારે મૂવ કરે છે ત્યારે સામે કોઈ ને કોઈ નિમિત્ત હોય, તો એ નિમિત્ત જેના ઉપર નિમિત્તનો આરોપ આવે છે મૂવિંગ ટાઈમમાં, એ નિમિત્તનો આરોપ જેના ઉપર આવે છે એ ધર્માસ્તિકાય છે. અને જ્યારે જીવ અને પૂતગલ પોતે પોતાની મેરે સ્થિર થઈ જાય, જેવી રીતના આ હાથ ઉપરથી નીચે મૂવ થાય છે, અને એની સાથે આત્માના પ્રદેશ પણ મૂવ થાય છે. તો આત્મા છોડો, હમણાં હાથ લો, તો આ હાથ મૂવ થાય છે ને, તો આ હાથ જે મૂવ થાય છે તો એ પોતાની મેરે મૂવ થાય છે, પરંતુ આ મૂવિંગમાં નિમિત્ત કોણ છે? તો કે ધર્માસ્તિકાય. હવે આ સ્ટોપ થઈ ગયો, આ હાથ સ્ટોપ થઈ ગયો, તો એ સ્થિર જે થયો પોતે પોતાની મેરે, એ સ્થિરતામાં નિમિત્ત કોણ છે? તો કે નિમિત્ત છે અધર્માસ્તિકાય. બસ હમણાં એટલું સમજો, જીવ અને પૂતગલ જે પોતે સ્વયં ગમન કરે છે એને મૂવિંગમાં નિમિત્ત કોણ છે? તો કે ધર્માસ્તિકાય, અને સ્થિરતામાં નિમિત્ત છે અધર્માસ્તિકાય. જેવી રીતના માછલી પાણી, પાણીમાં ગમન કરે છે, તો પાણી માછલીના ગમનમાં નિમિત્ત છે. એક જગાથી બીજી જગાએ માછલી પોતે જાય છે, પાણી એમાં નિમિત્ત છે. અને જ્યારે કોઈ એક ગામથી બીજા ગામે ચાલતો જતો હોય માણસ, તો કોઈ વૃક્ષ આવે, ઝાડ આવે, એની નીચે સ્થિર થાય છે, ઉભો રહે છે, તો એના સ્થિરતામાં નિમિત્ત કોણ બને છે? તો કે સ્થિરતામાં નિમિત્ત બને છે ઝાડ, જેને આપણે અધર્માસ્તિકાયનો આરોપ આપશું. ઝાડ અધર્માસ્તિકાય નથી, અધર્માસ્તિકાયનું સ્વરૂપ સમજાવવા માટે ઉદાહરણ આપ્યું છે. તો જ્યારે સ્થિર થાય છે જીવ અને પૂતગલ, તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત બને છે, ગમન કરે છે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત બને છે. આ રીતે આપણે એની વાત કરી. હવે આકાશ અને કાળની વાત કરીએ, તો જે આ છ દ્રવ્ય જે છે, પાંચ દ્રવ્ય જેને રહેવા માટે જગ્યા આપે છે, અવગાહન જ્યાં રહે છે એ સ્થાનને આકાશ દ્રવ્ય કહે છે. લોક આકાશ, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આકાશ દ્રવ્યના બે ભેદ છે, લોક આકાશ, અલોક આકાશ. આકાશ દ્રવ્ય એક જ છે, પરંતુ જેટલા આકાશના પાટમાં પાંચ દ્રવ્ય રહે છે એ પાંચ દ્રવ્યના રહેવાના સ્થાનને લોક આકાશ કહેવાય છે. અવગાહનત્વ સામર્થ્ય છે, અવગાહનત્વ સામર્થ્ય છે. તો એ રીતે આકાશ દ્રવ્ય અને કાર દ્રવ્ય એટલે પરિણમન જીવ અને પુદ્ગલમાં અને ક્ષોય દ્રવ્યમાં જે પરિણમન થાય છે એના પરિણમનમાં નિમિત્ત કોણ છે? તો કે નિમિત્ત છે કાળ દ્રવ્ય. આપણે આની ચર્ચા હજી એક એક ની આપણે ડિટેલમાં કરશું કે કાળ દ્રવ્ય કેવી રીતના નિમિત્ત બને છે, આકાશ કેવી રીતના નિમિત્ત બને છે, ઉપાદાન નિમિત્તની ચર્ચા સ્વામી સાઈના ક્લાસમાં પણ હમણાં ચાલે છે, તો ત્યાંથી પણ આપણે થોડી વાતો સમજવાની છે. તો આ રીતે છ દ્રવ્યની આપણે એકદમ શોર્ટમાં ચર્ચા કરી કે જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. આમાં હજી ઘણા બધા પ્રશ્ન તમને આવી શકે, એ પ્રશ્ન તમે પૂછતા રહેજો, એ પ્રશ્નના આન્સર આપણે કરશું અહીંયા. તો આ રીતે છ દ્રવ્યની વાત થઈ. હવે આપણે સંખ્યાની વાત જોઈ હતી કે જીવ અનંત છે, પુદ્ગલ અનંતા અનંત છે, ધર્માસિકાય અધર્માસિકાય અને આકાશ એક છે, અને કાળ દ્રવ્ય અસંખ્યાત છે. આ વાત આપણે લાસ્ટ ટાઈમ કહી દીધી. હવે એક નાનો ટોપિક લઈને પછી આપણે નિગોદની થોડી વાત કરીએ પાછી, જે વાત થોડી અધૂરી છે અને છે વાતમાં થોડુંક આપણે સમજવાનું છે. તો હવે આપણે એક નાનો ટોપિક લઈએ છીએ દ્રવ્યગુણ પર્યાયમાં. હવે દ્રવ્યગુણ પર્યાયમાં શું ટોપિક લઈએ છીએ? આપણે વિશ્વ અને દ્રવ્યની વાત કરતા કરતા હવે દ્રવ્યના સ્વરૂપમાં જઈએ. આજે આપણે દ્રવ્યની 3-4 પરિભાષા લખી, ડેફિનેશન ઓફ દ્રવ્ય. સી અગેન, બિફોર આઈ સ્ટાર્ટ ધીસ થિયરી ટોપિક, લેટ મી ટેલ યુ કે આ બહુ પ્રેક્ટિકલ ટોપિક છે. એકચ્યુઅલી આ સ્વરૂપ સમજ્યા વગર આજે છ દ્રવ્યથી બનેલું આખું વિશ્વ અને એની જે સ્વતંત્રતા ગુરુદેવશ્રીએ સમજાવી આપણને 45 વર્ષ, એ સ્વતંત્રતા અગર આપણને નહીં સમજાય તો આપણો મોહ ભાવ, આપણો રાગ ભાવ, આપણો કર્તૃત્વ ભાવ નહીં છૂટે. છ દ્રવ્યનું સ્વરૂપ કેમ સમજવું જરૂરી છે? છ દ્રવ્યની સ્વતંત્રતા કેમ સમજવી? આટલું બધું ડિટેલિંગ છ દ્રવ્યનું કેમ આવે છે જીનાગમમાં? વાય ધીસ ઇઝ કોલ્ડ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક? બીકોઝ ભૂલ આપણી અહીંયા છે કે આપણે છ દ્રવ્યની ખીચડી કરી નાખીએ છીએ. આપણે છ ને છ નથી સમજતા, આપણે છ માં ભિન્નતા નથી કરતા, આપણે એમાં ભેદજ્ઞાન નથી કરતા, આપણે એની સ્વતંત્રતા નથી સમજતા, આપણે એની વચ્ચે જે અત્યંત ભાવ છે એ અત્યંત ભાવ નથી સમજતા. શરીર અને આત્માને આપણે એક કહીએ છીએ, શરીર અને આત્માને આપણે જુદા જુદા કહીએ છીએ, પણ આપણે માનીએ છીએ એક જ. આપણી માન્યતાને પૂછીએ, આસ્ક યોર બિલીફ. કે આજે ગરમી લાગતી હોય તો આપણને એમ થાય, મને ગરમી લાગે, બહુ ગરમી છે, મને બહુ ગરમી લાગે, મને બહુ ગરમી લાગે, મને બહુ ગરમી, મને બહુ ઠંડી લાગે, મને બહુ ઠંડી લાગે. ગરમી અને ઠંડી એ શું છે? બહુ સમજવા જેવો વિષય છે. આ સમજ્યા વગર સમ્યક દર્શન નહીં થાય, આનું ભાવ વાસન થયા વગર કાર્ય નહીં થાય, સુખ નહીં થાય, સુખ નહીં મળે. જીવન ખાલી જીવી જવું છે બસ, કે એને સાર્થક કરવું છે. વી હેવ ટુ રિયલી લર્ન ધ આર્ટ ઓફ લિવિંગ. And the art of living is really written in the scriptures. આ શાસ્ત્રોમાં એ જ લખ્યું છે કે તું આ બે દ્રવ્યની, આ છ દ્રવ્યની તું ભિન્નતા સમજ, અને ભિન્નતા સમજાતા તને એટલી બધી અંદરમાં છ દ્રવ્યની ભિન્નતા અને એમાં હું કોણ છું એની એટલી બધી અંદરમાં તને દ્રઢ શ્રદ્ધા અને બિલીફ થઈ જશે કે ખરેખર ગમે તે થાય એમાં અગર તું પ્રસન્ન રહ્યો, તું અપ્રભાવિત રહ્યો, તું અનઅફેક્ટેડ રહ્યો, તું ખુશ રહ્યો, તું હેપી રહ્યો, તું પ્રસન્ન રહ્યો, તો રિયલી યુ હેવ લર્ન ધ આર્ટ ઓફ લિવિંગ ઇન ગુરુદેવ કેર. ગુરુદેવશ્રી હરેક કર્મના ઉદયના પ્રસંગમાં, હરેક પરિસ્થિતિમાં, હરેક ઘટનામાં, હરેક સિચ્યુએશનમાં ખુશ રહેતા હતા. આ સમ્યક દ્રષ્ટિની નિશાની છે અને એક આત્માર્થીની પાત્રતા છે. We don't have to just learn the theory of 6 dravya. No. That though when you read the books, you will understand nothing big in that. Chha dravya na naam, chha dravya ni definition, chha dravya na bhed prabhed. You will get everything in the books. But we are meeting to discuss the practical approach of this theory. How we implement all these learnings in our practical life. ટાઈમ ઇઝ વેરી વેલ્યુએબલ. પૈસા તો ખર્ચતા ખર્ચાય, પકડજો પોઈન્ટ શું કહેવા માંગુ છું. પૈસા તો ખર્ચતા ખર્ચાય. આજે આપણે બે મહિનાથી કઈ ખર્ચા ના કરતા તો પૈસા નહીં ખર્ચાય, પણ ટાઈમ તો ખર્ચ્યા વગર જઈ રહ્યો છે, ટાઈમ તો ખર્ચ્યા વગર વપરાઈ રહ્યો છે. ઇટ ઇઝ પાસિંગ. એક એક દિવસ જઈ રહ્યો છે, એક એક દિવસ જઈ રહ્યો છે, એનો મતલબ કે આપણે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે. આ વાત આપણે સમજવાની છે, ખ્યાલ આવે છે. અને જે આ થિયરી આપણે ભણીએ છીએ, છ દ્રવ્યની, દ્રવ્યગુણ પર્યાયની જે આપણે ભણવાના છે, આ થિયરી સમજીને જે માનસિક બીમારી આપણે કહીએ ને, મેન્ટલ સ્ટ્રેસ, એ મેન્ટલ સ્ટ્રેસથી આપણે રિલીફ થઈ જશું. ફિઝિકલ પ્રોબ્લેમ્સ કરતા મેન્ટલ, માનસિક સ્ટ્રેસ જીવને વધારે દુઃખી કરે છે, તમને ખબર છે. તમે કોઈ દિવસ એમ સાંભળ્યું કે કોઈને બહુ માથું દુખતું હતું અને એને સુસાઇડ કરી નાખ્યું, કોઈને બહુ પેટ દુખતું હતું અને એને સુસાઇડ કરી નાખ્યું? નહીં સાંભળ્યો. પણ તમે એટલા બધા કેસીસ સાંભળ્યા હશે કે મેન્ટલ સ્ટ્રેસ હતું, ડિપ્રેસ્ડ હતો, બિઝનેસમાં લોસ થઈ ગયો. સમજાય છે? કેટલા બધા સ્ટુડન્ટ એક્ઝામિનેશનમાં ફેલ થઈ જાય, શું છે ધેટ મેન્ટલ સ્ટ્રેસ કિલ્સ ધ પર્સન. એન્ડ ધીસ થિયરી is going to give us mental relief. Physical તો જે થવાનું હશે થશે, પણ અંતરંગ જે શાંતિ કહો, અંતરંગની જે, I am telling you the importance, આવશ્યકતા, છ દ્રવ્ય અને દ્રવ્યગુણ પર્યાય સમજવા પાછળનો મેઇન મોટો એમ, પર્પઝ શું છે. થિયરી તમને બે લેક્ચરમાં ભણાવી દઈશ, કઈ મોટી વાત નથી. વોટ ઇઝ ધ મેઇન પર્પઝ? કે ગમે તે પરિસ્થિતિ હોય, આ લોકડાઉન હોય, ખુલી જાય, બંધ રહે, એક્સટેન્ડ થાય, કઈ પણ થાય, જે પણ થાય, વોટ એવર સિચ્યુએશન હેપન્સ ઇન ધ આઉટર વર્લ્ડ, ઇનર પીસ, ઇનર હેપીનેસ, અંતરંગનું સમાધાન, અંતરંગની શાંતિ, આર્ટ ઓફ લિવિંગ, આનું જ નામ છે કે તું કેટલો ખુશ રહ્યો, તું કેટલો પ્રસન્ન રહ્યો. શરીરમાં રોગ આવ્યો, હવે બોલો વોટ આર ધ ઓપ્શન્સ? બહુ અંદરમાં તત્વજ્ઞાનનો અભ્યાસ જેને હશે, ખરેખર જેને સ્વતંત્રતા સમજી હશે, જીવ પુદ્ગલ દ્રવ્યની, છ દ્રવ્યની ભિન્નતા સમજી હશે, એ ગમે તે વારમાં થશે એને ખબર પડશે, એના જ્ઞાનમાં એને ખ્યાલ આવશે. પરંતુ એ જીવની પીસને, શાંતિને, સમતાને, સમાધાનતાને એને કોઈ હલાવી નહીં શકે. શરીર જહા દેહ અપની નહીં તહા ન અપનો કોઈ. જહા દેહ અપની નહીં, જ્યાં શરીર જ મારું સ્વરૂપ નથી, તહા ન અપનો કોઈ, ત્યાં મારું કોઈ નથી, હું કોઈનો નથી, હું કોઈના આધીન નથી, કોઈ મારા આધીન નથી. આ સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો આ ચેપ્ટર છે. ક્રીમ ચેપ્ટર છે, ક્રીમ. You open Samai Sarji, any gatha, I guarantee you, any gatha you come with any gatha. અને એમાં દ્રવ્યગુણ પર્યાયના કાળી બતાવો તો કે કોઈ પણ ગ્રંથ, નોટ ઓનલી સમય સારજી, આઈ ચેલેન્જ યુ, ઓપન ચેલેન્જ. તમે કર્મ થિયરી લઈ આવો, તમે ચરણાન યોગ, પ્રથમાન યોગ, તમે ગમે તે લઈ આવો, તમને એમાંથી દ્રવ્યગુણ પર્યાય ન નીકળે તો મને કે હાર્દ છે, ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ જીનવાણી. દ્રવ્યગુણ પર્યાય, દ્રવ્યગુણ પર્યાય એનું સ્વરૂપ. સિરિયસલી કહું છું, બ્યુટિફુલ ચેપ્ટર છે. આપણે લેશું પહેલા તો એનું, એનું પ્રેક્ટિકલ આપણને કેવી રીતના એનો લાભ થવાનો છે સમજશું ને, તો આપણને એ સમજવામાં બહુ આનંદ આવશે. તમને એક વાત કહું, બહુ બહુ થોડી લાઇટ વાત કરું છું. પ્રથમાન યોગ જે સ્ટોરીઝ બધી લખી છે મહાપુરુષોની, સતીઓની, મુનિરાજોની, જ્ઞાનીઓની, પ્રથમાન યોગની કોઈ પણ સ્ટોરી તમે ઉપાડો, કોઈ પણ કથા, કેટલા જેટલા પણ કેરેક્ટર્સ છે પ્રથમાન યોગના, અને એમના જીવનમાં જે કઠિનાઈ આવી, જે ચેલેન્જીસ આવ્યા, જે પ્રોબ્લેમ્સ આવ્યા, જે કર્મના ઉદયો આવ્યા, એવા કર્મના ઉદયો તો આપણને કોઈને નથી આવ્યા, આજ સુધી નથી આવ્યા, અને ફ્યુચરમાં પણ મને નથી લાગતું કે એવા ભયંકર કર્મના ઉદય આપણને આવશે. અંજના સતી 22 વર્ષ સુધી પતિએ મુખ નહીં જોયું. 22 યર્સ સુધી કેમ, શું થઈ ગયું હતું એટલું બધું? પોતાના પરણામનું ફળ ભોગવે છે એ અંજના સતી ને. એવો પાપનો ઉદય આવ્યો એ એમના પૂર્વના ભવમાં કરેલા પરણામનું ફળ ભોગવ્યું. વર્તમાનમાં શાંતિ રાખી, વર્તમાનમાં સમતા રાખી એ એમના સમ્યક દર્શનનું બળ હતું. પૂર્વના ભવમાં અંજના સતીના જીવે 22 મિનિટ માટે, ઓનલી ફોર 22 મિનિટ્સ, પોતાની દેરાણી કે પોતાની જેઠાણી, જોઈ લેજો એ, પોતાની દેરાણી કે આઈ થિંક દેરાણી, પોતાની દેરાણીને 22 મિનિટ સુધી, બા સાંભળો હું શું બોલું છું, સંભળાય છે ને હવે થોડા આગળ આવો છો, બરાબર છે ને, સાંભળો હવે શું કહું છું. તો અંજના સતીએ 22 પૂર્વના ભાવમાં 22 મિનિટ સુધી પોતાની દેરાણીને જીનેન્દ્ર ભગવાનના દર્શનથી વંચિત રાખ્યું હતું. 22 મિનિટ સુધી ભગવાનની પ્રતિમા છુપાડી દીધી હતી, 22 મિનિટ સુધી વિતરાગી પ્રતિમા છુપાડી દીધી હતી, કારણ કે જીનમતી નહોતા, એટલે જીનેન્દ્ર ભગવાનના અનુયાયી નહોતા, જે પણ હતું, પરંતુ 22 મિનિટ માટે એવો અપરાધ કર્યો, ભગવાનના દર્શનથી એને એની દેરાણીને વંચિત કર્યું, એના ફળમાં 22 વર્ષ સુધી એના પતિ એનું મોડું ન જોયું. બોલો, વાંચો પુરાણ. કોઈ પણ કેરેક્ટર તમે લયાવો પ્રથમાન યોગનો, અને એના ચેલેન્જીસ લયાવો એના લાઈફના, એના પ્રોબ્લેમ્સ, એના ઉદય લયાવો તમે લાઈફના, અને તમે તમારા લાઈફ સાથે કમ્પેર કરો, વી આર ફાર મચ બેટર, યુ આર ફાર મચ બેટર. પોઈન્ટ સમજાય છે? તો એ જે 6 દ્રવ્યની સ્વતંત્રતા, કર્મનો ઉદય આજે જે બાંધો છે એ પ્રમાણે આવે છે, એ પ્રમાણે આજે 12માં સિચ્યુએશન્સ બને છે. એ સ્વતંત્રતા જે જીવ અને પુદ્ગલની સમ્યક દ્રષ્ટિને અંદરમાં એટલી બધી દ્રઢતા પડે છે, એના બલ ઉપર સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક, નિર્ભય અને અપ્રભાવિત રહે છે. આ 6 દ્રવ્ય અને દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા સમજીને, એની શ્રદ્ધા કરીને, એના બલ ઉપર એ જીવ ટકી રહે છે. એની શ્રદ્ધાનું ફળ છે, એની સાચી શ્રદ્ધાનું ફળ છે. દ્રવ્યગુણ પર્યાયની શ્રદ્ધા વર્તે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજવાનું. દ્રવ્યની પરિભાષા જો હવે નાનો ટોપિક ચાલુ કરું છું. દ્રવ્ય કોને કહેવાય? જો હવે બે પરિભાષા આપણે કમ્પેર કરશું, થોડુંક તમે ઉપયોગને સૂક્ષ્મ રાખજો, બી વેરી અટેન્ટિવ. આઈ વોન્ટ ટુ સે ટુ ડેફિનેશન્સ એન્ડ આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઓલ, આઈ ડોન્ટ નો, એટલે તમે લોકો તમારો મનમાં આન્સર આપજો કે આ બેમાં અંતર શું છે. જો એક તો પરિભાષા ઉપર શું આવી, જાતિ અપેક્ષાએ 6 દ્રવ્યના સમૂહને અને સંખ્યા અપેક્ષાએ અનંતા અનંત દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. ત્યાં વર્ડ સમૂહ આવ્યો. હવે અહીંયા પણ વર્ડ સમૂહ આવે છે દ્રવ્યની પરિભાષામાં. ઓલી હતી વિશ્વની પરિભાષા, હવે દ્રવ્યની પરિભાષામાં શું વર્ડ આવે છે? ગુણોના સમૂહને, પહેલી પરિભાષા, દ્રવ્યની પહેલી પરિભાષા, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. હવે અહીંયા પણ સમૂહ વર્ડ છે, ત્યાં પણ સમૂહ વર્ડ છે. આ સમૂહ વર્ડમાં બહુ ફરક છે બેમાં. ત્યાં સમૂહનો અર્થ છે કે એ બધા એક ક્ષેત્રમાં રહે છે, પણ બેવ બધા એકબીજાથી અલગ છે. 6 દ્રવ્ય એકબીજાથી અલગ છે અને એક લોકના આકાશમાં રહે છે, લોકાકાશમાં, એનો અર્થ છે. પણ છે બધા અલગ અલગ, 6 દ્રવ્ય બધા અલગ અલગ છે, એક જ જગાએ રહેવા છતાં બધા અલગ અલગ છે. એનો અર્થ, યા સમૂહનો અર્થ, કે બધા બસ એક ક્ષેત્રમાં રહે છે, કોમન ક્ષેત્ર છે. અને અહીંયા જે ગુણોના સમૂહની વાત કરી, તો એવું નથી કે દ્રવ્ય પહેલા હતો અને એમાં ગુણો ભર્યા અને ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે, એમ નથી. અહીંયા તો ગુણોથી એ દ્રવ્ય સ્વયં સિદ્ધ અનાદિ અનંત અકૃત્રિમ બનેલો છે. આવા ગુણોનો સમૂહ દ્રવ્ય અનાદિ અનંત છે, એને કોઈએ બનાવ્યો નથી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? આ દ્રવ્યની પરિભાષા કેટલી જબરજસ્ત છે. આમાં ઘણી બધી ચર્ચા કરશો આ પહેલી પરિભાષાથી, બરાબર છે? પહેલી પરિભાષામાં શું આવ્યું? ગુણોના સમૂહને દ્રવ્ય કહે. હવે બીજી પરિભાષા હવે આને જ એક્સટેન્ડ કરી, અર્થાત ગુણ અને પર્યાય વાલા હો ઉસે દ્રવ્ય કહેતે હૈ, એટલે ગુણ અને પર્યાયના સમૂહને દ્રવ્ય કહે છે એમ પણ કહી શકો. ગુણના સમૂહને દ્રવ્ય કહે છે અને ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય છે એમ પણ કહી શકો. આ થોડી ડિટેલિંગ પરિભાષા છે, કારણ કે પર્યાય કે બહાર નથી થતી ને, પર્યાય પણ દ્રવ્યની અંદર જ ઉત્પન્ન થતી એક દશા છે. હવે એ પણ આપણે બહુ સરસ એંગલથી વાત કરશું. તો ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહે છે, બરાબર છે. હવે ત્રીજી પરિભાષા, ત્રીજો પોઈન્ટ દ્રવ્યની પરિભાષા, ત્રીજો પોઈન્ટ આ પૂરું કરું પછી નિબોધની વાત કરું. ત્રીજી પરિભાષા શું આવી? ત્રીજી પરિભાષા, ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત સત્તને દ્રવ્ય કહે છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય થી સહિત, ઉત્પાદ વ્યય દ્રવ્ય થી સહિત, ઉત્પાદ વ્યય દ્રવ્ય થી સહિત સત્ત, જે સત્ત છે, જેની સત્તા છે, જેની અનાદિ અનંત સત્તા છે, એવી સત્તને, એવા સત્તને દ્રવ્ય કહે છે. પહેલા આવ્યું ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, બીજું આવ્યું ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવે છે, ત્રીજું આવ્યું ઉત્પાદ વ્યય દ્રવ્ય થી સહિત સત્તને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની પરિભાષા છે અને ધીસ અપ્લાઈઝ ટુ ઓલ સિક્સ દ્રવ્ય. I can't tell you so important all this is to learn, to go into the depth to understand what is Jainism. How to practice Jainism in daily life? Ek kada sikhadave chhe. How to practice Jainism? Practicing Jainism in our daily life is the real motto to learn Jainism. It's not only bookish knowledge. Let me tell you this. It's not only theory. અને જૈન ધર્મ એમ નથી કે આ છોડી દો, આ છોડી દો, આ છોડી દો, આ નહીં ખાઓ, આમ નહીં કરો, આમ નોટ ઓનલી દેટ ઇઝ જૈનિઝમ. જૈન ધર્મ એટલે ખરેખર અંદરમાં એક અલગ અલગ જ પ્રકારની ફીલિંગ, અલગ પ્રકારનું એટીટ્યુડ, અલગ પ્રકારની એક થિંકિંગ, અલગ પ્રકારની એક શ્રદ્ધા, અલગ પ્રકારની એક ડીલિંગ કેપેસિટી, અલગ પ્રકારની એક ડીલિંગ કેપેસિટી ઇન ફ્રન્ટ ઓફ એની સિચ્યુએશન, હાઉ ટુ ડીલ એની સિચ્યુએશન, દેટ કેપેસિટી, ઇન્ક્રીઝિંગ દેટ કેપેસિટી ઇન યોર સેલ્ફ ઇઝ જૈનિઝમ. એની ચેલેન્જ, એની પ્રોબ્લેમ, એનીથિંગ. ખરેખર પ્રોબ્લેમ, ટુ બી વેરી ફ્રેન્ક, પ્રોબ્લેમ બહારમાં છે કે પ્રોબ્લેમ અંદરમાં છે? પ્રોબ્લેમ બહારમાં છે કે પ્રોબ્લેમ અંદરમાં છે? પ્રોબ્લેમ અંદર છે, પ્રોબ્લેમ આત્મામાં છે, એનું સોલ્યુશન પણ આત્મામાં છે, પ્રોબ્લેમ બહારમાં છે જ નહીં. અગર બહારમાં પ્રોબ્લેમ હોત તો કોઈ સુખી જ ન થઈ શકત. મુનિરા જંગલમાં સુખી છે, 11 વર્ષના બાળક કુનકુન આચાર્ય દેવ જંગલમાં સુખી છે, મોહ અંદરમાં છે, રાગ અંદરમાં થાય છે, કષાય આત્મામાં થાય છે, ભૂલ આત્મા કરે છે, ઊંધી સોચ આત્મા કરે છે, ખોટા વિચાર આત્મા કરે છે, રોંગ એટીટ્યુડ આત્મા કરે છે. તો એ જે ભૂલ અંદરમાં છે તો તડશે પણ અંદરમાં, ભૂલ અંદરમાં છે તો એને ટાળવાનો ઉપાય પણ અંદરમાં છે, બહારમાં તો કઈ છે જ નહીં. યુ બીકમ સો રિલેક્સ, સો રિલેક્સ, આઈ રિયલી ટેલ યુ. ખાલી કહેવા માટે નથી કહેતી, ફીલ કરજો એને. જે પરિસ્થિતિ જેમાં ખુશ રહો, પ્રસન્ન રહો. હમ મસ્ત રહેતે હૈ, હમ મસ્ત રહેતે હૈ, સુખ આતે હૈ, દુઃખ આતે હૈ, ઇન આતે જાતે સુખ દુઃખ મેં હમ મસ્ત રહેતે હૈ. ક્યું? ક્યુંકી હમને ઉત્પાદ વ્યય ધ્રુવ કા સ્વરૂપ સમજ લિયા. ક્યું? ક્યુંકી હમને 6 દ્રવ્ય કી સ્વતંત્રતા કો સમજ લિયા. ક્યું? ક્યુંકી હમને દ્રવ્ય ગુણ પર્યાય કી સ્વતંત્રતા કો સમજ લિયા. બંધ થઈ સમજાય છે? કેટલી સુંદર વાત આવી. થઈ ગયા 3 પોઈન્ટ, હવે 4th પોઈન્ટ. જો હવે 4th પોઈન્ટ શું કહે છે? 4th પોઈન્ટ બહુ ગજબ છે. સ્થાયી રહકર સતત પરિણમન કરના, ઓર પરિણમન કરતે હુએ સ્થાયી રહેના, ઉસે દ્રવ્ય કહેતે. પરમેનન્સી વિથ ચેન્જ, પરમેનન્સી વિથ ચેન્જ ઇઝ દ્રવ્ય. દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય, ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત સતને દ્રવ્ય કહેવાય. સ્થાયી રહીને ફોર્થ થિંગ, ખાલી દ્રવ્યની પરિભાષા ભણો અને મજા કરો જાઓ. જેને મજા કરવી છે ને એ જીનવાણીની એક લાઈન ભણીને મજા કરશે, કારણ કે આ માતા છે. માતા જીનવાણીને માતાની ઉપમા આપી છે, જીનવાણીને માતાની ઉપમા આપી છે. અને બાળકને કઈ પણ મૂંઝવણ હોય ને, કઈ પણ મૂંઝવણ હોય, સ્કૂલમાં કઈ થયું હોય તો એને રસ્તામાં મમ્મીને જઈને કહીશ, મમ્મીને જઈને કહીશ, મમ્મીને કહી દઈશ, મમ્મીને કહી દઈશ, મમ્મીને કહી દઈશ, મમ્મીને કહી દઈશ. કારણ કે એને ખબર છે કે મને સોલ્યુશન મળશે ત્યાં, મને રિલીફ મળશે ત્યાં. એવી રીતના જીનવાણી માતા છે, અને જે જીનવાણીના શરણમાં અને જીનવાણીના ગોદમાં રમે છે આ જીનવાણી માતા. એટલે તારક મહેતામાં દયાની માતા એ માતા નહીં. સમજાય છે? આ જીનવાણી માતા અને આ માતામાં, આ માતાના ગોદમાં જે રમે છે, જે આ શરણે આવે છે આ માતાની, અને જે સોલ્યુશન લઈને આવે છે, જે પ્રોબ્લેમ લઈને આવે છે, એને સમાધાન મળ્યા વગર રહેતા નથી. કારણ કે આપણે અગર કોઈને પ્રોબ્લેમ પૂછીએ ને તો કે પ્રોબ્લેમનું લિસ્ટ લખો, તમારા પ્રોબ્લેમ્સનું લિસ્ટ લખો, ચલો રાતના બેસીને લખજો તમારા પ્રોબ્લેમ્સનું લિસ્ટ, રાતના બેસીને લખજો તમારા પ્રોબ્લેમ્સનું લિસ્ટ. બધા લખશે, આ છે બિઝનેસ ઠપ થઈ ગયા, શેરબજાર ડાઉન છે, સ્કૂલો બંધ થઈ ગઈ છે, લોકડાઉન છે, વાયરસ છે, રોગ છે, આ છે, તે છે, મેડ નથી, કામ જાતે છે, બહુ બધું આમ છે તેમ. બોલો હવે પ્રોબ્લેમ્સ, હવે આ જીનવાણી માતા પાસે આ પ્રોબ્લેમ્સ લઈને જાઓ. તમે જે પણ લિસ્ટ લખાયું એ બધું પૂતગલનું લખાયું, આમ છે ને તેમ છે ને બહારની બધી વાતો કરી. અને જે જીવ જીનવાણી માતા પાસે, આચાર્ય દેવ પાસે, ગુરુદેવ પાસે આવે છે કે અમે અમે અમને ખબર પડી ગઈ છે કે અમે અમારા મિથ્યાત્વના કારણે દુઃખી છે, એ જીવ પાત્ર શિષ્ય છે. અને એનો ઉપાય, એ મિથ્યાત્વને દૂર કરવાનો ઉપાય, એ રાગ દ્વેષને દૂર કરવાનો ઉપાય આચાર્ય દેવ આપે છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. દ્રવ્યની પરિભાષા શું કીધું? સ્થાયી રહીને પરણમવું, અને પરણમવા કરતા પણ, પરણમન કરવા છતાં પણ સ્થાયી રહેવું. સ્થાયી એટલે કોન્સ્ટન્ટ, અને પરણમન એટલે ચેન્જ. તો ચેન્જ અંદરમાં થાય છે, કોન્સ્ટન્ટ તત્વ રહે છે, ચેન્જ થાય છે, કોન્સ્ટન્ટ રહે છે, ચેન્જ થાય છે. ગમે તેટલા ચેન્જ થઈ જાય અંદરમાં, ગમે તેટલી પર્યાયો થઈ જાય, ફોર્મ બદલાય, પર્યાય બદલાય, પરંતુ ક્યારે પણ દ્રવ્ય નહીં બદલાય. જીવ ક્યારે પણ અનંત કાળ પછી પૂતગલ નહીં થઈ જાય, પૂતગલ ક્યારે પણ જીવ નહીં થઈ જાય. પૂતગલની અનંતી પર્યાયો બદલાશે, જીવની અનંતી પર્યાયો બદલાશે, પરંતુ જીવ પૂતગલ અને પૂતગલ જીવ નહીં થાય. આ દ્રવ્ય અને દ્રવ્ય કહેવાય. દ્રવ્યની પરિભાષા ભણ્યા એટલે સ્વતંત્રતાની ઘોષણા, સ્વતંત્રતાનું સ્વરૂપ ભણ્યા, એકબીજાથી ભિન્નતાની વાત ભણી એટલે આધીનતા છૂટી, પરાધીનતા છૂટી, ડિપેન્ડન્સી છૂટી, સ્વાધીનતા આવી અંદરમાં. હું મારા દ્રવ્યના બળે છું, હું મારાથી છું, હું આ શરીરથી, હું સહયોગથી નથી જીવતો, રૂપિયા પૈસા ઘર કુટુંબ પરિવારથી નથી જીવતો. બળ લો આનું અંદરથી, નિર્ણય કરો અંદરમાં. જે નિર્ણય કર્યા, જે નિર્ણય કરે છે તરી જાય છે. આપણને દુઃખ થાય, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આય આમ કર્યું, 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 આજે આમ થયું, આજે આમ ન થયું, આમ થયું, આમ થયું. અરે ભાઈ, તું એ પરદ્રવ્યના પરણમનની સામે જોઈને એને બદલવાની, તારી ઈચ્છા અનુસાર પરણમવાની કેમ કોશિશ કરે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય, ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત સતને દ્રવ્ય કહેવાય. આની બધી ચર્ચા થોડી થોડી આપણે કરી છે તમારા લેક્ચર્સમાં, સોલ સાયન્સમાં જ્યારથી ચાલુ થયું. એના પછી શું વાત આવી? સ્થાયી રહીને પરણમવું, ને પરણમવા છતાં સ્થાયી રહેવું, એનું નામ દ્રવ્ય છે. આ ગજબ ગજબ મંત્ર આપી દીધો, ગજબ મંત્ર આપી દીધો. ધીસ ઇઝ આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા છે. આ એક મંત્ર અંદરમાં સમજાઈ જાય ને કે કોન્સ્ટન્ટ રહેવા છતાં પણ પરણમન થવાનું છે, ને પરણમન થવા છતાં પણ દ્રવ્ય કોન્સ્ટન્ટ રહેવાનો છે, અને પરણમન થયા વગર રહેવાનું નથી. તો આ શરીરનું એનું પરિણામ નહીં થાય. આર્ટ ઓફ લિવિંગ કીધું મેં તમને, એ શીખડાવું છું. એ આચાર્ય દેવ શીખડાવે છે, ગુરુદેવ શીખડાવે છે. આપણી શું સામર્થ્ય છે? આપણે તો ખાલી ચર્ચા કરીએ છીએ, એટલે વાત કરીએ છીએ આપણે ખાલી. કારણ કે આપણને ગુરુદેવશ્રી મળ્યા, જેમને આપણને આ એક એક વાત આપણે કહીએ ને કે દ્રઢતાપણે આપણને આ વાત શીખડાવી કે ખરેખર સ્વરૂપ આ છે, તું સમજ. તું હમણાં તારા બધા દુઃખ, આખો એટીટ્યુડ, આખું દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે, એટીટ્યુડ ચેન્જ થઈ જશે. કોઈની તાકાત નથી પછી મને દુઃખી કરી છે. તો શું વાત આવી કે આપણે જયારે સમજાય છે કે કોન્સ્ટન્ટ રહીને પર્યાય બદલવાની છે, તો આ શરીર છે એની પર્યાય બદલવાની છે. હવે આની પર્યાય બદલવાની છે એમાં મારું કઈ ચાલવાનું નથી. આ પરદ્રવ્ય છે એક તો પહેલા, અને એની પર્યાય બદલવાની છે એમાં મારું કઈ ચાલવાનું નથી. એમાં મારો અધિકાર નથી, એમાં એનો હું સ્વામી નથી, એ મારા આધીન નથી, એમાં હું કઈ કરી શકતો નથી. બે દ્રવ્યની ભિન્નતા સમજાય. પોતે પોતાના દ્રવ્યની શ્રદ્ધા કરી, આ પરદ્રવ્યની શ્રદ્ધા છૂટી, આ ભેદ જ્ઞાન થયું, આ બે દ્રવ્યની સ્વતંત્રતા સમજાય. સાથે રહેવા છતાં બે ભિન્ન છે, શરીર શરીરનું કામ કરે છે. અપ્લાય કરો, શ્રદ્ધા લાવવા વાતની અંદરમાં. હું મારું કામ કરું છું, હું મારા અંદરમાં રહીને મારી પર્યાય બદલાય છે, શરીર શરીરમાં રહીને એની પર્યાય બદલાય છે. શરીરમાં રહેલા જે પરમાણુઓ છે એ બધા સ્વતંત્ર છે, એ બધા સ્વાધીન છે, એકબીજાથી ભિન્ન છે, ખાલી સાથે રહે છે, બધા પોતપોતાનું કામ કરે છે, બધા પોતપોતામાં રહે છે. કોઈ એકબીજા રૂપે થતું નથી, કોઈ એકબીજાનું કામ કરતું નથી, કોઈ એકબીજાના આધીન નથી, કોઈ એકબીજાને ડિપેન્ડન્ટ નથી. આ હા હા ગજબ થઈ ગયું. તો હવે ચિંતા શેની છે મને કહો? હોતા સ્વયં જગત પરિણામ મેં જગ્કા કરતા ક્યાં કામ. તો આ પરિભાષા સમજાય. સ્થાયી રહીને પરણમવું અને પરણમવા છતાં સ્થાયી રહેવું એનું નામ દ્રવ્ય છે. બહુ બેસિક વાત છે. ઘણાને જે થોડા સ્વાધ્યાય હશે એમ લાગશે અરે આ બધું તો ખબર છે. ખબર તો બધી જ છે, શ્રદ્ધામાં આવી કે નહીં વાત સમજાય છે. તો આ પરિભાષા થઈ, બરાબર છે. હવે લાસ્ટ પરિભાષા, વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી બ્યુટિફુલ પરિભાષા ઓફ દ્રવ્ય. પહેલા શું લીધું? ગુણોના સમૂહને દ્રવ્ય. પછી શું? આઈ વોન્ટ કે હમણાં તમારે બાય હાર્ટ થઈ જાય. યુ ડોન્ટ હેવ ટુ ધેન ઓપન ધ બુક ઓલસો. બસ તમારા અંદરમાં ચાલ્યા કરે અને એપ્લિકેશન ચાલુ થઈ જાય, એપ્લિકેશન ચાલુ થઈ જાય, થિંકિંગ ચાલુ થઈ જાય. ગુણોના સમૂહને દ્રવ્ય, ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય, ઉત્પાદ વે ધ્રુવ યુક્ત સત્ને દ્રવ્ય. સ્થાયી રહીને પ્રણમે ને પ્રણમવા છતાં પણ સ્થાયી રહે એનું નામ દ્રવ્ય. હવે લાસ્ટ એન્ડ બ્યુટિફુલ, મોસ્ટ બ્યુટિફુલ પરિભાષા વિથ માતાજી ગેવ ઇન વચનામૃત. ભગવતી માતા, માતાજી ગેવ ઇન વચનામૃત, બેનશ્રીના વચનામૃત, એમાં પરિભાષા આવી દ્રવ્યની. આ જ્ઞાનીઓના અંદરથી વાત આવી. જ્ઞાનીઓ અનુભવ કરીને વાત કહે છે કે જેને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બ્યુટિફુલ, વેરી બ્યુટિફુલ, જેને પોતાનું કાર્ય કરવા માટે, પોતાનું કામ કરવા માટે, પોતાનું પરિણમન કરવા માટે, જેને પોતાનું કાર્ય કરવા માટે બીજા કોઈની સહાયતા લેવી પડતી નથી, સહાયતાની જરૂર નથી, એને દ્રવ્ય કહે છે. તું ભ્રમણામાં નહીં રહેતો કે હું શરીરને ચલાવું છું, શરીરને તારી સહાયતાની જરૂર નથી, અને તને શરીરની સહાયતાની જરૂર નથી. તને જીવવા માટે તું તારા ચૈતન્ય ભાવ પ્રાણથી જીવે છે. બ્યુટિફુલ, બ્યુટિફુલ, મોસ્ટ બ્યુટિફુલ સેન્ટેન્સ ઓફ જીનવાણી. જેને પોતાનું કામ કરવા માટે કોઈની સહાયતાની જરૂર નથી એને દ્રવ્ય કહે છે. આપણે બહુ બધી ખીચડી કરીને બેઠા છે ને, એટલે આપણને છે ને ભાવભાષણ નથી થતું કે છ દ્રવ્ય ભિન્ન છે, હું આ શરીર નથી. પહેલા તો એ જ વાત. આજે મેં બપોરના સ્વાધ્યાયમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી કે જે આપણી આજુબાજુમાં જે છે અને જે ખરેખર આપણું નથી, પહેલા તો એનાથી ભેદ જ્ઞાન કરો. પહેલા તો એનાથી ભેદ જ્ઞાન કરો કે હું આ શરીર નથી, આ શરીરમાં આવતો રોગ એ મને નથી આવ્યો. ભેદ જ્ઞાન કરો. શરીર રોગની મૂર્તિ છે. આ શરીર છે ને રોગની મૂર્તિ છે, તો એમાંથી તો રોગ જ નીકળવાના છે. પોઈન્ટ સમજાય છે? શું કહે છે? અને આત્મા આનંદની મૂર્તિ છે, તો એમાંથી આનંદ નીકળશે. જેમાં જે ભરેલું હોય ને, શરીરમાં રોગ ભરેલા છે તો એમાંથી રોગ નીકળશે, અને આત્મામાં આનંદ ભર્યો છે તો એમાંથી આનંદ નીકળશે. આત્માને ભૂલીને આપણે ખરેખર કેટલી મૂર્ખતા કરીએ છીએ. આપણે ખરેખર પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોને ભોગવવાની ટ્રાય કરીએ છીએ. આમ ખાઈ લઉં, આમ હરી લઉં, ફરી લઉં, વાપરી લઉં, જોઈ લઉં, જઈ આવું, આવું એ કરું, તે કરું. જીવનમાં ત્રણ વાત યાદ રાખજો, જીવનમાં ત્રણ વાત યાદ રાખજો. પર પદાર્થને ભોગવવાની સામર્થ્ય નથી તારામાં, લઈ જવાની, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી, અને તો પણ આસક્તિ ઓછી થતી નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે, પર પદાર્થને ભોગવવાની સામર્થ નથી. આપણને એમ થાય કે મેં ખાધું, આત્માએ કેટલી રોટલી ખાધી, આત્મામાં, આત્મા પ્યોર આત્માની વાત કરો તો આત્માના દ્રવ્યગુણ પૈયામાં કેટલી રોટલી ગઈ, કેટલી કેરી ગઈ, કેટલું ભોજન ગયું. પરને તું ભોગવી નથી શકતો, કેટલા કપડા પહેર્યા, કેટલું આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, પરને ભોગવવાની સામર્થ્ય નથી, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. આમાંથી શું લઈ જશું, સાથે સાથે લઈ જવાની વ્યવસ્થા નથી, અને તો પણ મોહી જીવની આસક્તિ ઓછી થતી નથી, ઈચ્છા ઓછી થતી નથી, તૃષ્ણા ઓછી થતી નથી. તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી, પર રિક્ત રહી વ રિક્ત રહી. કેમ આવું થાય છે? છ દ્રવ્યની સ્વતંત્રતા સમજતો નથી, અને છ દ્રવ્યમાંથી પણ, લેટ મી બી વેરી સ્પેસિફિક, જીવ અને પુદ્ગલની સ્વતંત્રતા નથી સમજતો. બધી ગડબડી અહીંયા થાય છે. જીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે, પુદ્ગલ એક સ્વતંત્ર દ્રવ્ય છે. હવે આ જે બધી ડેફિનેશન લખાવી આપણે હમણાં શીખ્યા, એને જીવ અને પુદ્ગલ બેમાં ઘટિત કરો. આપણે શું લખ્યું, દ્રવ્યના સમૂહને, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. તો પુદ્ગલ ગુણોનો સમૂહ નથી, હું પોતે ગુણોનો સમૂહ નથી. નેક્સ્ટ ટાઈમ હું ગુણની વાત કરવાની, સુંદર ચર્ચા છે ગુણની. આજે દ્રવ્યની વાત કરી, નેક્સ્ટ ટાઈમ ગુણની વાત કરશું, પછી થોડી પર્યાયની વાત કરશું, અને એના પછી આપણે એક બહુ સરસ વિષય ચાલુ કરશું, છ સામાન્ય ગુણ. એક્સેલન્ટ ટોપિક ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ ઇઝ લિટલ ઇન ડેપ્થ બટ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. તો ફોર ટોપિક્સ વી હેવ ટુ લર્ન, દ્રવ્ય, ટુ ડેમ ફિનિશિંગ, ગુણ નેક્સ્ટ ટાઈમ, પર્યાય, એન્ડ ધેન છ સામાન્ય ગુણ. તો દ્રવ્યની વાત કરો તો આપણે દ્રવ્ય છે અને આપણે ગુણોથી ભરેલા છે, તો પુદ્ગલ પણ પોતાની ક્વોલિટીઝથી ભરેલું છે. આપણે આપણા ગુણ પર્યાય સહિત છીએ તો પુદ્ગલ પણ ગુણ પર્યાય સહિત છે. આપણે સ્થાયી રહીને પ્રણમીએ છીએ અને પ્રણમા કરતા સ્થાયી, પ્રણમા છતાં સ્થાયી રહીએ છીએ, તો પુદ્ગલ પણ એના પર્યાયમાં પ્રણમે છે. ફોર્મ બદલાય છે, અવસ્થા બદલાય છે. અવસ્થા એકરૂપ નથી રહેતી ને, શરીરની અવસ્થા એકરૂપ રહેશે? કોઈ યુવાન 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 વ્યક્તિ યુવાન જ રહેશે? કોઈ બાળક બાળક જ રહેશે? ફોર્મ ચેન્જ થાય છે ને? કીધું મોં છે, આ શરીર જીર્ણ શીર્ણ થઈ જાય, સમજાય છે? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, આટલું બધું થઈ જાય ને, તો પણ આ શરીર, આવું જીર્ણ શીર્ણ શરીર થઈ જાય તો પણ એમાંથી એકત્વ બુદ્ધિ તૂટતી નથી, બોલો, વૈરાગ્ય આવતો નથી, બોલો. ત્યાંની અવસ્થા આવી છે કે થોડા ક્ષણમાં, આ થોડા સમયમાં, થોડા વર્ષોમાં આની રાખ થઈ જશે. અમારું સ્વરૂપ નથી, હું આના અધીન નથી, હું આનાથી નથી જીવતો. આ છૂટી જશે, એના પછી પણ હું જીવાનો છું. કારણ કે જન્મ અને મરણ તો, આ શરીર મળ્યું એનું નામ જન્મ, અને આ શરીર છૂટશે એનું નામ મરણ. મરણ તો આવવાનું જ છે, જન્મ થયું છે તો મરણ થવાનું જ છે. પણ જન્મ અને મરણ કોને કહેવાય? ખાલી આનું મળવું એનું નામ જન્મ, અને આનું છૂટું પડવું એનું નામ મરણ. મરણ તો થવાનું છે, જન્મ તો થયો છે, જીવન તો મળ્યું છે, પરંતુ એ જીવનને જીવવું છે કેવી રીતના, જીવનને સાર્થક કરીએ. કારણ કે પાંચ ઇન્દ્રિય અને મનવાળો એક તિર્યંશ, એને પણ જીવન મળે છે. એ પણ પાંચ ઇન્દ્રિય અને મનવાળો છે, એ પણ એનું જીવન જીવે છે, ખાય છે, પીએ છે, આમ તેમ ફરે છે, અને એનું જીવન પૂરું થઈ જાય છે. અને આપણે પણ એવી રીતના જ ખાઈએ પીએ, થોડું હરીએ ફરીએ, અને એ રીતે આપણું જીવન પૂરું કરીએ. તે ઢોરમાં અને આપણામાં શું ફરક છે? આપણે તો આર્ટ ઓફ લિવિંગ શીખવાનું છે. આપણે તો જલ્દી જલ્દી આ સંસાર આ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોના ફળમાં મળતા નરક નિગોદના દુઃખ એ બધાથી મુક્ત થવું છે કે નહીં, પહેલા તો જીવનનું ધ્યેય એમ અને પર્પસ નક્કી કરો કે શું છે પર્પસ. બ્રેક વગરની ગાડી એક એક ક્યાંય જઈને ઠોકાશે જેમાં બ્રેક જ નથી, જેમાં બ્રેક જ નથી એવી ગાડીનું શું થશે કો. તો એવી રીતના જે જીવને અંદરમાં પોતાના જીવન જીવવાનો ઉદ્દેશ જ નથી, કોઈ એમ નથી, કોઈ મંજિલ નથી, કોઈ અચીવમેન્ટ કરવાનો અંદરમાં. હવે અચીવમેન્ટમાં થકી કે જોબ કરી, જોબની અચીવમેન્ટ કઈ, એ અચીવમેન્ટ નહીં, એ બધું તો અહીંયા રહી જવાનું છે. એટલું હવે આટલી થિયરી સ્પષ્ટ નથી થતી કે એ બધું ભૂતકાળ છે. રૂપિયા પૈસા ઘર કુટુંબ પરિવાર પરદ્રવ્ય છે, એ મારું સ્વરૂપ નથી, હું એનાથી ભિન્ન છું, ભિન્ન છું, ભિન્ન છું. ગુરુદેવશ્રી 45 વર્ષ કઈ કહીને થાકી ગયા કે હું ભિન્ન છું એનાથી, તું કેમ સમજતો નથી, તું કેમ મોંમાં પડ્યો છે. થાયકા નથી, થાયકા નથી, બિલકુલ નહોતા થાયકા. એટલો જ ઉત્સાહ 90 વર્ષની ઉંમરમાં પણ એટલો જ ઉત્સાહ ગુરુદેવશ્રીનો જોઈ લો તમે. પ્રવચનનો એટલો જ જુસ્સો, વાત સામે મૂકવાનો એટલો જ અંદરથી ઉમંગ, એટલો જ ઉત્સાહ, એટલો જ પ્રમોદ, એટલા જ ભગવાનના દર્શનની ભક્તિનો ભાવ, દર્શનનો ભાવ, પ્રવચનનો ભાવ, પ્રતિષ્ઠાનો ભાવ, ભગવાન સ્થાપન કરવાનો ભાવ. તમે વિચારો એ જીવની અંદરમાં કેટલી બધી આત્મસન્મુખ પ્રણતિ અને એના બલ પર કેવું જીવન જીવી ગયા. તો આજે આપણે શું શીખ્યા? દ્રવ્ય, છ દ્રવ્ય, છ દ્રવ્ય, જાતિ અપેક્ષા અલગ, જીવ અલગ જાતિ, પુદ્ગલ અલગ, અલગ ટાઈપ, અલગ ક્વોલિટી, ધર્મ અધર્મ, આકાશ કાળ, અલગ જાતિ, જાતિ જ અલગ છે. આ પુદ્ગલની ને જીવની જાતિ જ અલગ છે, જાતિ અલગ છે. હવે આ જીવ આ પુદ્ગલને પોતાની જાતિનો માને, પોતાનો માને, પોતાનું માને, કેટલી મૂળખતા છે. નિશ્ચિંત થઈ જાઓ, શરીરનું, પુદ્ગલનું, સંયોગનું, ઉદયનું, ઘર કુટુંબ પરિવાર એ બધાનું પ્રણમન નિશ્ચિત છે, ફિક્સ છે. બધા જીવ પોતાના કર્મના ઉદય લઈને આવ્યા છે. આપણે પૂછીએ ને આટલું બધું કેમ કમાવો છો, કેમ કમાવો છો, ઘણા એમ કે બાળકો માટે કરીએ, બાળકો માટે કરીએ છીએ બધું, કમાઈએ છીએ બાળકો માટે. હું તમને એક પ્રશ્ન પૂછું છું, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી ને આપણે વાત કરી ને, ભોગવવાની ત્રણ વાત કરી, ભોગવવાની સામર્થ્ય નથી, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી, અને તો પણ આસક્તિ ઓછી થતી નથી. અગર સાથે લઈ જવાની વ્યવસ્થા હોત તો કેટલું છોડીને જાત, કોની માટે છોડીને જાત, વ્યવસ્થા નથી. જે સહયોગ, જે રૂપિયા પૈસા, ઘર કુટુંબ આદિમાં તાને સુખ બુદ્ધિ છે, એ પદાર્થોને સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. અગર હોત તો તું કેટલું છોડીને જાત, કોની માટે છોડીને જાત, કોનું વિચારત, સાથે શું આવશે ખબર છે? આ પૂતગલ નહીં આવે, શરીર નહીં આવે, ઘર કુટુંબ પરિવાર, રૂપિયા પૈસા, બાળક, દીકરો, દીકરી, જે પણ બાહ્યમાં સહયોગ છે નહીં આવે. સાથે આવશે તો તારા અંદરના સંસ્કાર આવશે, તારા આખા ભવમાં કરેલા ભાવના નિમિત્તથી બંધાયેલા કર્મો આવશે. સાથે આવશે તો તારી ચીજ આવશે, જે તારું પોતાનું છે તારી સાથે આવશે, તારા ગુણધર્મ તારી સાથે આવશે, તારો દ્રવ્ય તારી સાથે આવશે, તારો આત્મા તારી સાથે આવશે. અગેન, આત્માને તું અલગ નથી, આત્મા જ રહેશે અહીંયાથી, તું અહીંયાથી જશે, જે તારું હતું નહીં એ બધું અહીંયા છૂટી જશે. સમજો વાતને, દ્રવ્ય દ્રવ્ય, આજે તમારું ચિંતન દ્રવ્ય ઉપર ચાલવું જોઈએ. દ્રવ્ય છ, જાતિ અપેક્ષા એ છ, છ એ અલગ ક્વોલિટી, છ દ્રવ્યથી બનેલું આખું વિશ્વ, છોએ દ્રવ્ય એકબીજાથી ભિન્ન, સ્વતંત્ર સ્વતંત્ર સ્વતંત્ર, છોએ દ્રવ્ય એકબીજાથી ભિન્ન, એક ક્ષેત્રમાં રહે છે અને એના કારણે સમૂહને વિશ્વ કહેવાય છે. પરંતુ એક ક્ષેત્રમાં એક સાથે રહેવા છતાં પણ બધા એકબીજાથી ભિન્ન છે. હવે જે અર્યંત પરમાત્મા છે, તમે ભગવાન લો, અર્યંત ભગવાન છે, હમણાં મહાવિદેય ક્ષેત્રમાં સિમંદર ભગવાન છે, તો તે સિમંદર ભગવાનનો આત્મા છે. એમના સહયોગમાં પરમોદારિક શરીર છે, છે કે નહીં? શરીર પણ ત્યાં છે, આત્મા ત્યાં છે. હવે જે આત્મા અને શરીર છે ને, તે ભગવાન વિહાર કરે છે, વિહાર અરિહંત ભગવાન વિહાર કરે છે, તો જયારે એક જગાથી બીજી જગાએ વિહાર કરે તો એ આત્મા પણ એક જગાથી બીજી જગાએ જાય અને પરમોદારિક શરીર પણ એક જગાથી બીજી જગાએ જાય, તો ત્યાં ધર્મ દ્રવ્ય નિમિત્ત છે, તો ધર્મ દ્રવ્ય પણ છે. પછી જ્યાં સમોષણમાં સ્થિર થઈ ગયા, સ્થિર થઈ ગયો આત્મા, સ્થિર થઈ ગયો પરમોદારિક શરીર, તો ત્યાં અધર્મ દ્રવ્ય છે. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, શરીર, આત્મા, હવે આકાશમાં છે, લોકાકાશમાં છે ને, એ દ્રવ્ય જીવ દ્રવ્ય છે, લોકાકાશ તો આકાશ દ્રવ્ય છે, પર્ણમન ચાલે છે તો કાળ દ્રવ્ય છે, પર્ણમન ચાલે છે કાળ દ્રવ્ય છે, અવગાહન છે આકાશ દ્રવ્ય છે, સ્થિરતા છે તો ત્યાં અધર્મ છે, ગમન છે તો ત્યાં ધર્મ છે, શરીર છે તો ત્યાં પૂતગલ છે, આત્મા છે ત્યાં જીવ છે, છય દ્રવ્ય છે. છય દ્રવ્ય પોત પોતામાં રહે છે, પોત પોતાનું કામ કરે છે, પોત પોતાનું અંદર રહીને કાર્ય કરે છે, એકબીજાથી ભિન્ન છે, એકબીજાને અડતા સ્પર્શતા પણ નથી. હવે મોની વિચિત્રતા જુઓ કે આપણને કેવું લાગે છે, મેં કર્યું, મેં આમ કર્યું, મેં આ મળ્યું, મેં આમ કર્યું, મેં પતાવ્યું, મેં આમ કર્યું, મેં શરીરનું ધ્યાન રાખ્યું, મેં મેન્ટેન કર્યું, આ બધું મિથ્યાત્વ છે. આખો ચેપ્ટર આજે આપણે દ્રવ્ય ઉપર લીધો છે, છ દ્રવ્યની સ્વતંત્રતા ઉપર લીધો છે, અને મેઇન પોઈન્ટ આર્ટ ઓફ લિવિંગ લીધું છે. ત્યાં પાંચ હોય દ્રવ્યમાં, સ્પેશિયલી પૂતગલમાં, ધર્મ ધર્મ આકાશ કાળ ભૂલી જાઓ, પૂતગલમાં કઈ પણ થાય છે, અને આપણે આપણું માપ કે આપણે ભણ્યા છે કે નહીં ધર્મ, આપણે સમજ્યા છે કે નહીં ધર્મ, આપણે ગુરુદેવશ્રીના સાચા ભક્ત છે કે નહીં, એનો માપદંડ એક જ છે કે પૂતગલમાં કઈ પણ થાય, ઉથલ પાથલ, પૈસા આવે પૈસા જાય, આવે પણ અને જાય પણ, બે પરિસ્થિતિમાં તું અગર એના એ પરિસ્થિતિમાં તું એનાથી ભિન્ન ખુશ રહે છે, જાય છે ત્યારે પણ તું ખુશ રહે છે, કોઈ સમજાય છે, વિપરીત પરિસ્થિતિ બને છે ને તું ખુશ રહે છે, પ્રસન્ન રહે છે, તને અંદરમાં ક્ષમતા છે, સમાધાન છે, તું ખુશ રહે છે, તું તું તો તારા જ્ઞાનમાં રહે છે, તું તારા દ્રવ્યમાં રહે છે, તારું કર્તૃત્વ તૂટે છે, તારો અહંકાર તૂટે છે, તારું માન તૂટે છે, તારો ભય તૂટે છે, તારી આકુરતા ઓછી થાય છે, તારો કષાય ઓછો થાય છે, તો તું સમજે કે તું ગુરુદેવશ્રીનો શિષ્ય છે. વિપરીત પરિસ્થિતિમાં, અનુકૂળ પરિસ્થિતિમાં તને માન ન ચડવું જોઈએ, વિપરીત પરિસ્થિતિમાં તને ભય ન સતાવવું જોઈએ. હવે શું થશે, હવે શું થશે, પૈસા વયા ગયા, નુકસાન થઈ ગયું, શરીરમાં રોગ આવી ગયો, ઈષ્ટનો વિયોગ, બધું એક સાથે થઈ જાય. ઘણી વાર તો એવું બને બધું એક સાથે થઈ જાય. જ્ઞાનીઓના જીવનમાં જો કેટલા બધા પ્રસંગો એક સાથે બને છે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ, અને એમાં સ્વતંત્રતાનો અનુભવ કરે છે. ચલો વાત થઈ ગયા, તો આપણે દ્રવ્ય ચેપ્ટર આજે પૂરું કર્યું, દ્રવ્ય ગુણ પર્યાયમાં દ્રવ્ય ચેપ્ટર પૂરું કર્યું. છ દ્રવ્યની સ્વતંત્રતા સમજી, છ દ્રવ્યના નામ, છ દ્રવ્યની સંખ્યા, જીવ અનંત, પૂતગલ અનંતાનંદ, ધર્મ અધર્મ આકાશ એક, અને કાળ અસંખ્યા. છ દ્રવ્યની ડેફિનેશન, દ્રવ્યની પરિભાષા અને એની ભિન્નતા, આર્ટ ઓફ લિવિંગ, ભિન્નતા સમજો ખુશ રહો, અને ખીચડી કરશો દુઃખી રહો. સિદ્ધાંત, ભોગન ભોગને કી સામર્થ નહીં હૈ, લે જાને કી વ્યવસ્થા નહીં હૈ, ફિર ભી આસક્તિ કમ નહીં હોતી, ઇસી કો મોહ કહેતે હૈ, ઇસી કો અજ્ઞાન કહેતે હૈ, ઇસી કો મિથ્યા દર્શન કહેતે હૈ, જો કહેના હૈ કહે દો, દુઃખ કા મૂળ કારણ કહેતે હૈ. વો ગજબ ની થિયરી હૈ. વી આર વેરી લકી, વી આર વેરી લકી ટુ હેવ ધીસ ઇન અવર લાઈફ. ધર્મ, આ વાતો, ગુરુદેવશ્રી, ભગવાન, મંદિર, પ્રતિમા, દેવ શાસ્ત્ર, ગુરુ શાસ્ત્રો, સ્ક્રિપ્ચર, આટલી બધી ક્લેરિફિકેશન, આટલી સ્વતંત્રતાની ઘોષણા. કાલે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, એક વાર છે એમાં કેટલા બધા પરમાણુઓ છે, આ એક વાર છે, આ એક વાર છે, આ એક નથી, આમાં કેટલા બધા પરમાણુઓ કામ કરે છે બોલો, ભિન્ન છે એકબીજાથી, કણ કણ અને જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવાવાળો જીન શાસન છે. પ્રસન્ન રહો, જાઓ મસ્ત રહો, આ સિદ્ધાંત સમજીને નિગોતી ચર્ચા કરવી છે. બહુ જ મને તો ખરેખર આઈ વોઝ શેકન. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે નિગોતમાંથી છ મહિના ને આઠ સમયમાં 608 જીવ નીકળે છે. થોડું કરેક્શન કરી લેજો, મારા જ્ઞાનની ભૂલ છે અને મને ઘણું બધું શીખવા મળ્યું, તમારા સાથે શેર કરું છું. I was really not aware of this point. Seriously, I was not aware of this point which I am telling you. જે છ મહિનાને આઠ સમયમાં 608 જીવ જે નિગોદમાંથી નીકળે છે, આપણે કહીએ ને નિગોદમાંથી 6 મહિના 8 સમયમાં 608 જીવ નીકળે છે, એ નિત્ય નિગોદમાંથી નીકળે છે. આ સાંભળ્યું ત્યારે, જયારે મારું કરેક્શન થયું ત્યારે આ મેં સાંભળ્યું હતું એવું હવે મને જ્ઞાનમાં આવે છે. પણ હવે જે હું કહું છું એ તો મેં સાંભળ્યું જ નહોતું. પહેલો પોઈન્ટ મેં શું કરેક્ટ કર્યો કે 6 મહિનાને 8 સમયમાં 608 જીવ નિયમથી નિત્ય નિગોદમાંથી આવશે. નિત્ય નિગોદ એટલે એ નિગોદના જીવો કે જે નિગોદના જીવો ક્યારે નિગોદમાંથી બહાર જ નથી આવ્યા, જે અનાધિકાળથી નિગોદમાં નિત્ય 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 નિગોદ 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 નિગોદમાં જ રહ્યા છે, એ નિગોદ નિત્ય નિગોદમાંથી 6 મહિનાને 8 સમયમાં 608 જીવ આવે છે બહાર. અને જે આવીને પરિભ્રમણ કરે છે અને પાછા નિગોદમાં જાય છે એને આપણે ઇતર નિગોદ કીધા. તો એ ઇતર નિગોદના જીવો જે એકવાર પરિભ્રમણ કરીને પાછા નિગોદમાં જાય છે, એ પાછા આવે જાય આવે જાય આવે જાય આવે જાય, એનું કોઈ કેલ્ક્યુલેશન નથી. એ અંતર્મુહૂર્તમાં પણ બહાર આવી શકે, અંતર્મુહૂર્તમાં અંદર જઈ શકે. એનો મેક્સિમમ ત્યાં રહેવાનો કાળ અઢી પૂદગલ પરાવર્તન છે. 2.5 પૂદગલ પરાવર્તન ત્યાં રહેવાનો કાળ છે. એની પછી એ નિયમથી બહાર આવશે. મોક્ષના પ્રકાશકમાં જોઈ લેજો. અઢી પૂદગલ પરાવર્તન ત્યાં નિગોદમાં પરિભ્રમણ કરે, પણ એની પહેલા પણ આવી શકે બહાર અને જઈ શકે, આવી શકે, જઈ શકે, આવી શકે, એની કોઈ ગણતરી હિસાબ નથી. એક નિયમ છે એ બરાબર ખ્યાલમાં રાખજો કે 6 મહિનાને 8 સમયમાં 608 જીવ નિત્ય નિગોદમાંથી આવે છે. મેં લાસ્ટ ટાઈમ એમ કીધું હતું કે ઇતર અને નિત્ય કોઈમાંથી પણ આવી શકે, પણ ધીસ યુ હેવ ટુ કરેક્ટ. આઈ ઓલ્સો હેવ ટુ કરેક્ટ એન્ડ આઈ કરેક્ટેડ, યુ ઓલ્સો કરેક્ટ. નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન અબાઉટ નિગોદ. જે એક અજીન પોઈન્ટ જે આપણે વાત કરી કે એક મહાનિગોદ છે. આપણે સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, નિત્ય નિગોદ, ઇતર નિગોદ આ ચારની વાત કરી. સૂક્ષ્મ બાદરની હું થોડી વાત કરું છું. નિત્ય અને ઇતર નિગોદ ઇઝ વેરી ક્લિયર નાઉ. જે આજ સુધી નિગોદમાંથી બહાર નથી આવ્યા, નિત્ય નિગોદ આવશે 6 મહિનાને 8 સમયમાં 608, ને 6 મહિનામાં નહીં આવે તો છેલ્લા 8 સમયમાં આવશે. અને ધીસ અપ્લાઇઝ ટુ સિદ્ધ ભગવાન ઓલ્સો, કે 6 મહિનામાં અગર કોઈ સિદ્ધ ન થયું તો છેલ્લા 8 સમયમાં 608 જીવ સિદ્ધ થશે. ઇટ અપ્લાઇઝ ધેર ઓલ્સો. તો ધીસ ઇઝ ક્લિયર. તો નિત્ય અને ઇતર ઇઝ વેરી ક્લિયર ના. હવે નાઉ નેક્સ્ટ સૂક્ષ્મ અને બાદર આઈ વિલ ટોક અબાઉટ ઇટ. પણ નેક્સ્ટ, કે જે મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે ત્રસ નાડી જે છે એની નીચે એક મહાનિગોદ છે. ખાલી ત્રસ નાડીની નીચે નથી, ઇટ ઇઝ ટોટલ જે 7x7 રાજુ અને 1 રાજુ પોળી જે ટોટલ જે લોકાકાશનો એન્ડ છે એ પૂરામાં એ મહાનિગોદ છે. નોટ ઓનલી ડાઉન ત્રસ નાડી, ત્રસ્નાડીની નીચે જ નથી, એ ટોટલ ફેલાયેલું છે. દેટ ઇઝ કોલ મહાનિગોદ. ત્યાં બધા નિગોદના જીવો છે. હવે ક્વેશ્ચન આવ્યો હતો નાઇરોબીથી, એક પ્રશ્ન આવ્યો હતો કે ત્યાં સૂક્ષ્મ છે કે બાદર છે, સોરી ઇત્તર છે કે નિત્ય છે, એવું કાંઈ નથી. ત્યાં સૂક્ષ્મ અને નિત્ય અને ઇત્તર નિગોદ બે ટાઈપના જીવો છે. અક્ષય અનંત પણ હોઈ શકે. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે સૂક્ષ્મ અને પાદરની વાત. હવે સૂક્ષ્મ અને પાદરની વાત, પોઈન્ટ સમજાવ્યો મેં શું કીધું. એક તો પહેલો પોઈન્ટ ક્લિયર કર્યો. પહેલો પોઈન્ટ શું ક્લિયર કર્યો કે 6 મહિનાને 8 સમયમાં 608 જીવ જે આવશે નિત્ય નિગોદમાંથી આવશે. બીજો પોઈન્ટ, ઇત્તર નિગોદમાંથી આવજા આવજા ચાલુ રહેશે. ઇત્તર નિગોદમાં ગયા પછી ત્યાં રહેવાનો મેક્સિમમ કાળ અઢી પૂદગલ પરાવર્તન છે. એની પછી એ પાછો વ્યવહાર રાશિમાં આવશે. આટલું થયું. ત્રસનાડીની નીચે જ મહાનિગોદ નથી, આખામાં મહાનિગોદ છે. એ 7x7 રાજુ અને 1 રાજુ પોળી. તો એ મહાનિગોદની વાત કરી. અને ત્યાં નિત્ય અને ઇતર નિગોદના જીવો રહી શકે છે, એવું કોઈ નથી નિયમ કે ત્યાં સ્પેસિફિકલી કોઈ હોય. ત્યાં અક્ષય અનંતના નિગોદના જીવો પણ રહી શકે છે. આ વાત થઈ ગઈ. હવે લાસ્ટ ક્વેશ્ચન, સૂક્ષ્મ અને બાદર. આ લેવલ પર હમણાં સૂક્ષ્મ બાદરની વાતમાં ખાલી એટલું સમજો કે જે આર પાર જઈ શકે એ સૂક્ષ્મ અને જે કોઈના આધારે રહે છે એ બાદર. બસ એટલું સમજો. सूक्ष्म एटले जे आर पार अभीतनी आर पार जई शके समझाय छे कोई विघ्न वगर कोई नी बाधा वगर आर पार जई शके सूक्ष्म अने जे कांदा बटेटा आदि ना आश्रय रहे छे ए बादर बस आटलू समझो बराबर अने लास्ट पॉइंट सूक्ष्म निगोद आखा लोकमां ठसाठस भरेला छे सूक्ष्म निगोद अगेन सूक्ष्म निगोद आखा लोकमां ठसाठस भरेला छे बादर निगोद कोई ना आश्रय रहे छे बराबर आ बे वात थई गई जे त्रस नाड़ी छे एनी टोटली नीचे नो जे एक एरिया छे एनु नाम महानिगोद छे एमा नित्य अने इतर अने अक्षय अनंत निगोद द्वारा कोई पण जीव रही शके छे ए वात थई गई छ महीना समय में 608 जीव नित्य निगोद माथी बहार निकले छे इतर निगोद माथी आवे जाए इतर निगोद मां गया पछी बधे घूमीने त्रस मां घूमीने इतर निगोद मां गया पछी ए जीव त्या मेक्सिमम काल रहे छे तो ए ढाई पुद्गल परावर्तन छे भरत चक्रवर्ती ना पुत्र जे आया ए नित्य निगोद माथी आया 923 पुत्र नित्य निगोद माथी आया थोड़ा टाइम अंतराल अलग अलग पण जे आया ए नित्य निगोद माथी आया आटलू क्लियर कर्यु छे मारी शक्ति प्रमाणे हजी नामा तमने काई प्रश्न होय हजी नामा तमने काई सुधारो वधारो लागतो होय आ बधा ज्ञान प्रधान विषयो छे लामा कदाच મારાથી મારા જ્ઞાનની આ એક ભૂલ છે કે મને આ પોઈન્ટ ખરેખર ખ્યાલ જ નહોતો મેં આ રીતે આ એંગલથી મેં વિચાર્યું જ નહોતું કે નિત્ય નિગોદ માંથી 6 મહિના 8 સમયમાં 608 જીવ આવે છે અને ઇતર નિગોદનો કોઈ હિસાબ જ નથી એ મારા વિચારમાં નહોતું એ પોઈન્ટ મેં તમને ક્લિયર કર્યો થેન્ક્સ ટુ ઓલ ધોઝ હુ હેવ બ્રોટ ધીસ પોઈન્ટ ટુ મી સ્પેશિયલી રાજેશભાઈ ઝવેરી અમદાવાદથી આ વાત આવી છે અને બહુ જ મને ખુશી થઈ કે આ વાત ક્લિયર થઈ ગઈ બધા માટે આ વાત ક્લિયર થઈ ગઈ એટલે માટે આ વાતને આપણે આપણા ધ્યાનમાં લઈએ વિશેષ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં ગુણની કરશું દ્રવ્યની ચર્ચા થઈ ગઈ આજે આપણે શોર્ટમાં થોડી ચર્ચા કરીને આગળ વધીને પછી આપણે 6 સામાન્ય ગુણની અદભુત ચર્ચા છે એને કરશું હમણાંનો ટાઈમ પૂરો થયો निज निधि निज में बताई अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना शत बार है अनेकाल में नित्य बोधिनी द्वादशांगी परमकारी जिन वाणी मात नो जय हो हम भक्तों ना अनंत उपकारी कहान गुरु देव नो जय हो धन्यवता प्रशमूर्ति भगवती मात नो जय हो सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्म नो जय जय जिनेन्द्र बताने